આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાનનો પ્રારંભ. ડોડામાં ચૂંટણી સભા સંબોધતા પ્રધાનમંત્રીએ વિપક્ષ સામે સાધ્યું નિશાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 3 દિવસના ઝારખંડ, ગુજરાત અને ઓડિશાના પ્રવાસે. આજે હિન્દી દિવસ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા હિન્દી ભાષાના મહત્વ પર ભાર મૂક્યો. હવામાન વિભાગ દ્વારા પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર તેમજ ઝારખંડના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. અને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં ભારતનો આજે પાકિસ્તાન સામે મુકાબલો. હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. જમ્મુ કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર મતદાન થશે. આ પૂર્વે તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુના ડોડામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ પ્રસંગે ચૂંટણી સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં પરિવારવાદને કારણે આતંકવાદને વેગ મળ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું, આગામી વિધાનસભાની ચૂંટણી બાદ જમ્મુ કાશ્મીરનું ભવિષ્ય બદલાવાનું છે. તો કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પક્ષના નેતાઓ પણ આજે પ્રચાર મેદાનમાં છે. આ તરફ હરિયાણામાં પણ પ્રચાર અભિયાન તેજ બન્યું છે. અહીં 5 ઓક્ટોબરના રોજ વિધાનસભાની 90 બેઠકો માટે મતદાન થશે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ આજે હરિયાણામાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. શ્રી મોદી હરિયાણાના કુરૂક્ષેત્ર ખાતે થીમ પાર્કમાં ચૂંટણી સભાને સંબોધન કરશે. કોંગ્રેસ સહિતના પક્ષો પણ હરિયાણાના મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં મતગણતરી 8 ઓક્ટોબરના રોજ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 3 દિવસના ઝારખંડ, ગુજરાત અને ઓડિશાના પ્રવાસે છે. શ્રી મોદી પ્રથમ ઝારખંડના પ્રવાસે છે, જ્યાં તેઓ ટાટાનગર પટના વંદે ભારત ટ્રેન સહિત 6 જેટલી વંદે ભારત ટ્રેનોનો પ્રારંભ કરાવશે. તેઓ અહીં 660 કરોડ રૂપિયાની કિંમતના વિવિધ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ટાટાનગર ખાતેના લાભાર્થીઓને 20,000 રૂપિયાના વળતરના પ્રમાણપત્રોનું વિતરણ કરશે. સોમવારે પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે છે. તેઓ પ્રધાનમંત્રી સૌર ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે, જે બાદ તેઓ 4થા વૈશ્વિક પુનઃપ્રાપ્ય ઉર્જા રોકાણકાર સંમેલન અને એક્સપોનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી મોદી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કરશે. સાંજે તેઓ અમદાવાદ ખાતે 8,000 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન તેમજ ખાતમુહૂર્ત કરશે. મંગળવારે તેઓ ઓડિશાની મુલાકાતે જશે, જ્યાં તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. તેઓ ભુવનેશ્વરમાં અંદાજે 800 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી મહારાષ્ટ્રની 2 દિવસીય મુલાકાતે છે. શ્રી ધનખડ આવતીકાલે મુંબઈમાં એલ્ફિન્સ્ટન ટેકનિકલ કોલેજ ખાતે એક કાર્યક્રમમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યભરની 434 આઈટીઆઈમાં બંધારણ મંદિરોનું ઉદઘાટન કરશે. આ બંધારણ મંદિર બંધારણના ઉદ્દેશોને સમર્પિત છે અને ભારત રત્ન ડોક્ટર બી આર આંબેડકરના વિચારોના પ્રસારને સરળ બનાવવા માટે રચાયેલ છે. ઉપરાષ્ટ્રપતિ એ જ દિવસે નાગપુરમાં રામદેવ બાબા યુનિવર્સિટીમાં ડિજીટલ ટાવરનું ઉદઘાટન પણ કરશે. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના 2 જવાન શહીદ થયા છે અને અન્ય 2 ઇજાગ્રસ્ત થયા છે. મળેલી માહિતીને આધારે સુરક્ષાદળોએ કિશ્તવાડ જિલ્લાના છત્રુબેલ્ટના નેડગામ વિસ્તારમાં સંયુક્ત ઘેરાબંધી અને શોધ અભિયાન શરૂ કર્યું હતું. ઓપરેશન દરમિયાન નેડગામમાં ગામની નજીકના જંગલ વિસ્તારમાં સુરક્ષાદળો અને છુપાયેલા આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં 4 જવાનોને ગોળી વાગતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આકાશવાણી જમ્મુના સંવાદદાતાએ જણાવ્યું કે જૈશ એ મહંમદના 4 આતંકવાદીઓ આ વિસ્તારમાં છે. હાલ ઓપરેશન ચાલુ છે. તો આ તરફ ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના ક્રીરીમાં એક અથડામણમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ક્રીરી વિસ્તારના ગામ ચકી ટેપરમાં સુરક્ષાદળોએ અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં દરમિયાન આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે હિન્દી દિવસ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. શ્રી શાહે એક વીડિયો સંદેશમાં આ વર્ષે હિન્દી દિવસના મહત્વ પર ભાર મૂકતા કહ્યું છે કે બંધારણીય સભાએ 14 સપ્ટેમ્બર 1949ના રોજ હિન્દીને રાજભાષા તરીકે સ્વીકારી હતી. તેમણે કહ્યું કે હિન્દી દિવસના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ ઉપલબ્ધિ રાજભાષા તરીકે હિન્દીની હીરક જયંતી તરીકે ઉજવવામાં આવી રહી છે. શ્રી શાહે જણાવ્યું છે કે તમામ ભારતીય ભાષાઓ દેશના ગૌરવ અને ધરોહરનો સ્રોત છે અને આ ભાષાઓનું સમૃદ્ધ બનાવ્યા વિના પ્રગતિ શક્ય નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે હિન્દી અને પ્રાદેશિક ભાષાઓ વચ્ચે કોઈ સ્પર્ધા નથી. ગૃહમંત્રીએ જણાવ્યું કે રાજભાષા વિભાગ ટૂંક સમયમાં હિન્દીથી 8મી યાદીમાં સામેલ તમામ ભાષાઓના અનુવાદ માટે એક પોર્ટલ શરૂ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ AIR ન્યૂઝ _ABADને ફોલો કરી શકો છો. શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આવતીકાલે ગુજરાતમાં રાજકોટ ખાતે પશ્ચિમી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠક દરમિયાન તેઓ શ્રમ સુધારણા, અસંગઠિત કામદારોના ઇ શ્રમ નેશનલ ડેટાબેઝ અને રોજગારીની તકો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને કેન્દ્ર સરકાર અને રાજ્યો દ્વારા લેવામાં આવતી ચાવીરૂપ પહેલો પર સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરશે. આ બેઠક શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે આયોજિત રાષ્ટ્રવ્યાપી પરામર્શની શ્રેણીનો એક ભાગ છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે કહ્યું છે કે ભારત ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે વિશ્વના સૌથી મોટા ખાદ્ય આધારિત સુરક્ષા કાર્યક્રમોનું અમલ કરી રહ્યું છે. બ્રાઝિલના કુઆવામાં આજે યોજાયેલી G20 કૃષિ મંત્રી સ્તરની બેઠકને સંબોધતા શ્રી ઠાકુરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત કૃષિ વિકાસને પ્રાથમિકતા આપે છે. તેમણે કહ્યું કે ભારતનું વિઝન માત્ર ઉત્પાદકતા પર જ નહીં પરંતુ આર્થિક, સામાજિક, પર્યાવરણીય ટકાઉપણું, ખેડૂતોની સમૃદ્ધિ વધારવા અને વિકાસ માટે વ્યાપક અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. શ્રી ઠાકુરે ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્ય માટે ઉદાર કૃષિ પ્રણાલી વિકસાવવા માટેની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તરાખંડના અંતરિયાળ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને બિહારમાં આગામી 2-3 દિવસમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન દિલ્હી અને NCRમાં આજે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. એશિયન ચેમ્પિયન ટ્રોફી હોકી ટુર્નામેન્ટની અંતિમ પુલ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. 4 વખતના ચેમ્પિયન ભારત સાઉથ કોરિયા સામે લીગ સ્ટેજમાં સતત 4થી જીત મેળવ્યા બાદ પહેલાથી જ સેમીફાઇનલ માટે ક્વોલિફાય કરી ચૂક્યું છે. હરમનપ્રીત સિંહની નેતૃત્વમાં ટીમ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. ભારતીય ટીમ હાલમાં 12 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે. એથ્લેટિક્સમાં ભારતના 2 વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા નીરજ ચોપડા આજે મોડી રાત્રે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ડાયમંડ લીગ ફાઇનલમાં ભાલા ફેંકમાં ભાગ લેશે, જે ભારતીય સમય મુજબ 1:52 શરૂ થશે. નીરજનો ડાયમંડ લીગમાં મજબૂત ટ્રેક રેકોર્ડ છે. તેમણે 2022માં ફાઇનલમાં જીત મેળવી હતી અને 2023માં બીજા સ્થાને રહ્યા હતા. 2024 સિઝનમાં તેઓએ મેચમાં 14 પોઇન્ટ બનાવ્યા છે અને પોઇન્ટ ટેબલમાં 4 સ્થાને છે. દરમિયાન અવિનાશ સાંભલે ડાયમંડ લીગ ફાઇનલમાં પુરૂષોની 3000 મીટર સ્ટીપલ ચેસમાં 9મા સ્થાને રહ્યા હતા. સાંભલેએ 8:17 રેસ પૂરી કરી હતી. કેન્દ્ર સરકારે બાસમતી ચોખાની નિકાસ માટે નોંધણી અને એલોટમેન્ટ પ્રમાણપત્રો જારી કરવા માટે $950 પ્રતિ ટનની લઘુત્તમ નિકાસ કિંમત દૂર કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ નિર્ણયની પ્રશંસા કરતા કહ્યું છે કે ઉચ્ચ ગુણવત્તાવાળા ચોખાની નિકાસ ખેડૂતોની કમાણીમાં વધારો કરશે. તેમણે કહ્યું કે આનાથી નિકાસને વેગ મળશે અને ખેડૂતની આવક પણ વધશે. શ્રી ગોયલે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે. હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાનનો પ્રારંભ. ડોડામાં ચૂંટણી સભા સંબોધતા પ્રધાનમંત્રીએ વિપક્ષ સામે સાધ્યું નિશાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 3 દિવસના ઝારખંડ, ગુજરાત અને ઓડિશાના પ્રવાસે. આજે હિન્દી દિવસ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા હિન્દી ભાષાના મહત્વ પર ભાર મૂક્યો. હવામાન વિભાગ દ્વારા પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર તેમજ ઝારખંડના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. અને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં ભારતનો આજે પાકિસ્તાન સામે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.